તારીખ 24/3/1993 શ્રી સમયસર ગાથા 75 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 94
સ્વરૂપ થયો અથવા જ્ઞાની થયો એમાં પરિણામ કેવા થયા તો એ જ્ઞાની થયો કેમ ખબર પડે કે જ્ઞાની થયો એ વિષયનો ઉત્તર આપે છે આચાર્ય મહારાજ. હવે અહીંયા અજ્ઞાની એટલે જે કરતા કર્મની પ્રવૃત્તિ સહિત છે તે અજ્ઞાની, અને જેને કરતા કર્મ પણ મટ્યું તે જ્ઞાની. કરતા કર્મ અધિકાર છે ને, એટલે દ્રષ્ટિકોણ જ્ઞાની અજ્ઞાનીની બાબતમાં આચાર્ય મહારાજે આ અધિકારમાં આ પ્રકરણમાં જે અપનાવ્યો છે એ કરતા કર્મનો દ્રષ્ટિકોણ છે. પ્રકરણ અનુસાર જ્ઞાનીની વ્યાખ્યા અનેક પ્રકારે થાય, અજ્ઞાનીની વ્યાખ્યા પણ અનેક પ્રકારે થાય, પણ અહીંયા જે કરતા કર્મની પ્રવૃત્તિ કરે છે તે અજ્ઞાની, અને જે જ્ઞાતા જ્ઞેય માત્રપણે રહે છે તે જ્ઞાની, અથવા અકર્તા થઈને જ્ઞાતા રહે છે તે જ્ઞાની, એમ સ્પષ્ટ કરવું છે. સામાન્ય રીતે અહીંયા પર્યાયનું પ્રકરણ નથી લીધું, અહીંયા તો આમ જુઓ તો રાગ દ્વેષનું પ્રકરણ નથી લીધું, પ્રકરણ તો અહીંયા પૂદગળ પરિણામોનું લીધું છે, કે જે પૂદગળ પરિણામોના નિમિત્તે આ જીવ એકત્વ અનુસંધાન કરે છે, જ્ઞેય હોવા છતાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કરે છે. જે પૂદગળના પરિણામ કર્મનો ઉદય હોય કે નો કર્મનો ઉદય હોય, અંદરમાં કર્મનો ઉદય હોય કે બહારમાં નો કર્મનો ઉદય હોય, સંયોગોનો એ માત્ર જ્ઞેયો છે, અને આત્મા માત્ર જ્ઞાતા છે, માત્ર એને જ્ઞાન થાય છે, બંને એકબીજામાં વ્યાપતા નથી. કર્તા કર્મનો સિદ્ધાંત એ છે કે જો એક દ્રવ્યપણું હોય અને એક દ્રવ્યપણાને લઈને વ્યાપે વ્યાપકપણું હોય તો જીવને કર્તા કર્મપણું થઈ શકે, અથવા કોઈ પદાર્થમાં કર્તા કર્મપણું થઈ શકે. શું કહેવું છે કે એક દ્રવ્યમાં વ્યાપે વ્યાપક સંબંધે જ કર્તા કર્મપણું સંભવે છે કે શક્ય છે. જો વ્યાપે વ્યાપકપણું ન હોય અને ભિન્ન દ્રવ્યપણું હોય તો કોઈ પદાર્થનું કાર્ય કોઈ પદાર્થ કરે એ અશક્ય અને અસંભવિત છે. અને જે ભિન્ન પદાર્થ છે એ જીવ જ્ઞાતા હોવાથી જ્ઞેય માત્રપણે છે, પણ અજ્ઞાનપણે જીવ એમાં પોતે વ્યાપતો હોવાનું અનુભવે, મિથ્યા ભાવે વ્યાપી નહીં શકતો હોવા છતાં અને કર્તા કર્મની પ્રવૃત્તિ કરે છે એ જીવનું અજ્ઞાન છે. એવું છૂટી જાય એવું અજ્ઞાન જીવનું અનાદિનું છે, એવું અજ્ઞાન અનાદિનું છે, ને એવું છૂટી જાય તે જ્ઞાની થયો એમ કહેવું છે. નાસ્તિક લીધું છે, એવું છૂટી જાય તે જ્ઞાની. આમ આખા ગાથાનું જે તાત્પર્ય છે એ આ મુદ્દાથી છે. હવે આપણે આચાર્ય મહારાજના શબ્દોને અનુસાર વિચારીએ. નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા આદિ રૂપે બહારમાં ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ તે બધું પૂદગળ પરિણામ છે. આપણે શબ્દ પ્રમાણે અર્થ કરીએ તો અંતરંગમાં જે કર્મનો ઉદય આવે છે એમાં મોહની પ્રકૃતિ છે, રાગની પ્રકૃતિ છે, દ્વેષની પ્રકૃતિ છે, સાતા અસાતા થાય એવી સુખ દુઃખની પણ પ્રકૃતિ છે, કે જેમાં જીવ સુખ અને દુઃખ અનુભવે છે, અસાતામાં દુઃખ સાતામાં સુખ. એવું જે કર્મનું પરિણામ છે અને બહારમાં જે પંચેન્દ્રિયના વિષયો છે, સ્પર્શના વિષયો છે, ઠંડી ગરમી વગેરે, રસના વિષયો છે, મધુર કડવો વગેરે, ગંધના વિષયો છે, દુર્ગંધ સુગંધના અનેક પ્રકારો, વર્ણના રંગ કાળો પીળો ધળો રાતો વગેરે છે, શબ્દ છે સુસ્વર દુસ્વર વગેરે અનેક પ્રકારના છે, બંધ છે એટલે પરમાણુ શરીરનું બંધન થાય છે, છૂટે છે, પરમાણુ એમાં આવે છે ને છૂટે છે, બંધારણ થાય છે, આકાર એમાંથી ઉત્પન્ન થાય છે, શરીરના આકારો પણ ઉત્પન્ન થાય છે. સ્થૂળતા અને સૂક્ષ્મતા જે પૂતગળના પરમાણુ સ્થૂળ સૂક્ષ્મ રૂપે સંયોગમાં આવે છે એ બહારમાં ઉત્પન્ન થતા નો કર્મના પરિણામ છે. એ બધા સંયોગ રૂપે ઉત્પન્ન થતા, કર્મફળ રૂપે ઉત્પન્ન થતા નો કર્મના પરિણામ છે. અંદરમાં જે પ્રકૃતિનો વિપાક આવીને ઉદય થાય તે કર્મના પરિણામ છે. અને તે બધું પૂતગળ પરિણામ છે, તે બધું પૂતગળ પરિણામ છે. એટલે કે જીવ બિલકુલ નથી, સુખ દુઃખની પ્રકૃતિ એ જીવ નથી, મોહ રાગ દ્વેષની પ્રકૃતિ એ જીવ નથી, શરીર એ જીવ નથી, અને જે કાંઈ ઠીક અઠીક પંચેન્દ્રિયના વિષયમાં લાગે છે એ કોઈ પરમાણુ જીવ નથી. એ બધા પૂતગળના પરિણામ છે. પરમાર્થ એટલે વાસ્તવિકપણે એક દ્રષ્ટાંતે સમજાવે છે કે જેમ ઘડાને અને ઘડાને જ ઘડાને અને માટીને જ વ્યાપી વ્યાપક ભાવનો સદભાવ છે. માટી ઘડામાં વ્યાપી છે, માટે માટી કરતા ને ઘડો એનું કાર્ય વ્યાપી વ્યાપકપણે છે. કેમ કે એક પદાર્થમાં હોય બે પદાર્થમાં ન હોઈ શકે, તેમ પૂતગળ પરિણામને અને પૂતગળને જ વ્યાપી વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા પણ કરતા કર્મ પણ છે. એટલે આ બધા પૂતગળ પરિણામના જે કર્મ નો કર્મના પરિણામ છે એનો કરતા પૂતગળ છે, જીવ બિલકુલ નથી. કેમ કે જીવ એમાં વ્યાપતો નથી, વ્યાપી શકતો નથી, પ્રવેશ કરી શકતો નથી. વ્યાપવું એટલે એમાં પ્રવેશી જવું. પૂતગળમાં જીવ પ્રવેશતો નથી, જીવમાં કોઈ પૂતગળ પ્રવેશતા નથી. શું થાય છે કે પૂતગળ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગળ પરિણામ ન કરતા છે. કેમ લીધું એ વાત એવી રીતે કે કર્તાની વ્યાખ્યા એ છે કે જે સ્વતંત્રપણે કરે તે કરતા. શું કરતા કોને કહેવાય? સ્વતંત્રપણે કરે તે કરતા, કોઈની મદદની જરૂર વિના કરી શકે એને કરતા કહેવાય. કોઈની મદદની જરૂર પડે એ ખરેખર એનો કરતા નથી. તો કહે છે કે અહીંયા જે પૂતગળ પરિણામ પૂતગળ દ્રવ્ય છે એ સ્વતંત્ર થાય છે, વ્યાપવા માટે, પોતાના પરિણામમાં વ્યાપવા માટે સ્વતંત્ર છે. પૂતગળ પરમાણુ કર્મના વિપાક રૂપે આવ્યું કે નો કર્મ રૂપે પરિણમ્યું એમાં પૂતગળ પરમાણુ સ્વતંત્ર છે, એને કોઈ પરતંત્ર ન કરી શકે, કોઈ જીવ એમાં એની પરતંત્રતા ન કરી શકે. જે જીવનો ઉદય હોય કહેવાય છે એ પણ ન કરી શકે, અને બીજા જીવો પણ ન કરી શકે, ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ કરી શકે નહીં. આ લોકો કરે છે ને, ભાઈ તમે અમારા દુઃખ દૂર કરી દો, મંત્ર તંત્ર દેવ દેવી એ બધી માન્યતા થતી છે. પૂતગળ પરમાણુ સ્વતંત્ર રીતે પરિણમે છે, વ્યાપક થઈને પોતાના પરિણામમાં સ્વતંત્રપણે કાર્ય કરે છે, એને કોઈ પરતંત્ર કરી શકે નહીં. કેવી વ્યાખ્યા કરી છે હે? આ કર્તા કર્મધિકારમાં વ્યાપે વ્યાપકપણું જો ન સમજવામાં આવે તો કર્તા કર્મપણું નથી સમજાયું. એક વાત. બીજું, જીવને ભિન્ન પડવા માટે પણ આ એક મહત્વનો મુદ્દો છે જે અનાદિથી જ્ઞેયનાયક શંકર દોષ છે અને ભાવે ભાવક શંકર દોષ છે. એ બંને મિથ્યાત્મમાં ઉત્પન્ન થતા દોષ બે પ્રકાર છે. એમાં એ આપણે આવી ગયા 31, 32, 33 ગાથામાં એ વિષય ચાલી ગયો શરૂઆતમાં. એ બંને દોષ વ્યાપકપણાના અજ્ઞાનના કારણે ઉત્પન્ન થાય છે. જો જીવ માત્ર પોતાના જ્ઞાન પરિણામમાં વ્યાપે, અહીંયા પર્યાયમાં વ્યાપે એ નથી લેવું, જીવ અહીંયા પોતાના જ્ઞાન પરિણામમાં વ્યાપે છે અને કર્મ નો કર્મમાં નથી વ્યાપતો, અહીંયા એટલું જ પ્રકરણ છે.
બરોબર.
શું? કેમ કે ભાવાર્થમાં લેશે આના શ્લોકાર્થ નો ભાવાર્થ છે, ગાથાનો ભાવાર્થ નથી, શ્લોકાર્થ નો ભાવાર્થ છે. એમાં એ વાત એ છે
હનુમાન
મિથ્યા ભાવ છે, શરીર નું એકત્વ થાય છે, હું શરીર માં વ્યાપો છું, શરીર માં વ્યાપો છું, વાણી માં હું વ્યાપું છું એમ આવે છે. આ હું બોલ્યો, હું બોલ્યો, મારો શબ્દ છે, મારો શબ્દ છે, એમાં ફેરફાર કરવા જેવો નથી. આગ્રહ થાય છે ને શબ્દ નો, વચન નો આગ્રહ થાય છે ને માણસ ને, વિદ્વાનો ને ખાસ થાય. હા, એને કેમ કે એને પોતાનો વિશેષ એમાં ભજન હોય છે. શું ભાઈ, એ પૂતગળ ના પરમાણુ છે એમાં તું વ્યાપતો નથી. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે, ભાવાર્થ, કળશ નો ભાવાર્થ છે ને 49 કળશ, કળશ નો ભાવાર્થ. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ તે તેનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. અહીંયા પર્યાય વ્યાપ્ય છે, પર્યાયમાં નથી વ્યાપતો એ વાત નથી લેવી. પ્રમાણ નું દ્રવ્ય લેવું છે, અહીંયા ત્રિકાળી દ્રવ્ય નથી લેવું. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. શું અહીં પ્રમાણ નું દ્રવ્ય છે ને, તો પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્વ, તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અને સત્વ. શું આમ હોય ને, દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય પડે વ્યાપાય, દ્રવ્ય વડે વ્યાપાય જાય છે. અહીંયા એ વાત નથી લેવી, પર્યાયમાં દ્રવ્ય નથી વ્યાપતું, પર્યાયનો કરતા નથી, એ અધિકાર અહીંયા ચાલતો નથી. શું અહીંયા બે દ્રવ્ય વચ્ચેનો વ્યાપે વ્યાપકપણાનો સંબંધ છે કે નહીં કે નથી? નથી તો તું એનો કરતા પણ નથી ને એ તારું કાર્ય પણ નથી. તો પછી શું છે કે તું જ્ઞાતા છો ને એ જ્ઞેય છે. બસ આટલી વાત અહીંયા લેવી છે, આટલી મર્યાદામાં આ ગાથાનો વિષય ચાલે છે. વ્યાપકતા સમજાય એટલે ભિન્ન પડી જાય. હું વ્યાપતો નથી, હું મારા જ્ઞાનમાં વ્યાપું છું, મારા જ્ઞાન સિવાય હું કર્મ નો કર્મ માં ક્યાંય પૂતગળ માં વ્યાપતો નથી, એટલે એનાથી ભિન્ન પડી જાય. આ ભિન્ન થવું એ જ્ઞાની નું કાર્ય છે, અભિન્ન રહેવું તે અજ્ઞાની નું કાર્ય છે. અભિન્નતા થતા કરતા કર્મ પણ ભાવમાં ઉત્પન્ન થશે, એ મિથ્યાત્મની પ્રવૃત્તિ છે. અને ભિન્ન રહેવાથી જ્ઞાતા રહી જશે, એ જ્ઞાતાગ્નિની પ્રવૃત્તિ તે જ્ઞાનીની છે. અહીંથી જ્ઞાની ઓળખાય છે, આમ કેવું છે. ચોખ્ખી વાત આટલી છે. પણ હું કર્મ નો કર્મ માં વ્યાપતો નથી એમ કેવું છું. શું કહે છે જુઓ અહીંયા, કે પૂતગળ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગળ પરિણામ નો કરતા છે. પૂતગળ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી, જો વ્યાપક માં એક વિશેષણ ઉપાય, એ સ્વતંત્ર વ્યાપક હોવાથી એ પૂતગળ પરિણામ નો સ્વતંત્ર કરતા છે. ત્યાં પણ સ્વતંત્ર લઈ લેવું કે એ સ્વતંત્રપણે કરતા છે. અને પૂતગળ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી એ પણ પોતાની મેળે વ્યાપાય છે, કોઈ એને વ્યાપવા માટે ધક્કો મારે છે એમ છે નહીં. એ પણ પૂતગળ વડે સ્વયં વ્યાપાતું હોવાથી તેનું કર્મ છે અથવા વ્યાપ્ય રૂપ થતું એવું કાર્ય છે. તેથી પૂતગળ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મરૂપ પૂતગળ પરિણામ, તેને જે આત્મા પૂતગળ પરિણામને અને આત્માને ઘટને કુંભારની જેમ વ્યાપ વ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી જે આત્મા પરમાર્થે કરતો નથી. શું કહેવું છે કે તેથી પૂતગળ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મરૂપ પૂતગળ પરિણામ, તેને આત્મા પરમાર્થે કરતો નથી, વાસ્તવિકપણે કરી શકતો પણ નથી. કેમ? દ્રષ્ટાંત આપે છે કે પૂતગળ પરિણામને અને આત્માને કેવી રીતે સંબંધ છે, કે ઘટ અને કુંભારની જેમ. જે વ્યાપે વ્યાપક ભાવનો અભાવ છે, કુંભાર ઘડામાં વ્યાપે નહીં એજ પ્રકારે આત્મા અને પૂતગળ એકબીજામાં વ્યાપે નહીં. એમ હોવાને લીધે વ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ છે. શું કારણ કાર્યનું લોજિક છે અહીંયા? કે કરતા કર્મપણું કેમ નથી? કે વ્યાપે વ્યાપકપણાનો અભાવ હોવાથી કરતા કર્મપણું નથી. દ્રષ્ટાંત એવો આપ્યો કે જગતની અંદર ઘડાને કરતા કુંભાર માનવામાં આવે છે. એ દ્રષ્ટાંત આપ્યો છે આચાર્ય મહારાજ. કે ઘડો કોણ કરે? કે કુંભાર કરે. ડાક્ટર કઈ ઘડો ન કરે, ઘડો કોણ કરે? કે કુંભાર કરે. તો કે એ વાત અહીંયા તત્વમાં નથી ચાલતી. કુંભાર ઘડાને કરે નહીં. કેમ? કે કુંભાર ઘડામાં વ્યાપી શકતો નથી. આવી વાત છે. દ્રષ્ટાંત પણ એવું લીધું છે. જગતમાં તો ઘડાનો કરતા કુંભાર પ્રસિદ્ધપણે કહેવામાં આવે છે. આ રૂઢિ છે. વસ્તુ સ્થિતિ નથી. વસ્તુ સ્થિતિ એ નથી. કેમ? કે કોઈ પણ કાર્યમાં વ્યાપ્યા વિના તે કાર્ય કરી શકાય એવું બને નહીં. હવે કુંભાર વ્યાપે છે ઘડામાં કે માટી વ્યાપે છે? કે માટી વ્યાપે છે. પહેલા માટી ખેતરમાં પડી હતી, એ માટીને પલાળવામાં આવી છે, કુંભારને પલાળવામાં આવ્યો નથી. બરાબર. પછી માટીનો પલાળીને પિંડલો કર્યો, એને ચાકડા ઉપર ચડાવ્યો. કુંભાર કઈ ચાકડા ઉપર ચડ્યો નથી. અને એ પિંડો જે ચાકડા ઉપર ચડ્યો એ ઘડા રૂપે પરિણમો, કુંભાર ઘડા રૂપે પરિણમો નથી. તો માટીથી તે કુંભાર સુધીની બધી અવસ્થાઓમાં સળંગ માટી જ વ્યાપેલી છે, ક્યાંય કુંભાર વ્યાપતો નથી. માટે કુંભાર એનો કરતા હોય શકે કે થઈ શકે નહીં. આમ છે. જગત કરતા બીજી જાતની વાત છે. દુનિયામાં જે માનવામાં આવે છે એના કરતા જરાક જુદી ટાઈપની વાત છે. શું હાજી માટલા કોઈ નહીં બનાવે? માટલા બનાવે કે ન બનાવે? આપણે બાજુ માટેના, આ બાજુ હવે તો દક્ષિણમાં તમે જાઓ એટલે ઓલા પ્લાસ્ટિકના ઘડા લગભગ વાપરે છે. માટીના ઘડા લગભગ વપરાવા બંધ થઈ ગયા છે. બનાવે કોણ? વસ્તુ પરિણામે સ્વતંત્રપણે એમાં કોણ બીજો કોણ કરે? માટી સ્વતંત્રપણે ઘડા રૂપે પરિણમશે એમાં કુંભાર શું કરશે? અને માટી સ્વતંત્ર નહીં પરિણમે એમાં કુંભાર શું કરશે? કે કઈ નહીં કરે. હે, કુંભાર નહીં કરી દે નહીં. એમને એમણે દલીલ આપી, એ જ માટલું ફૂટી ગયું, હવે એમાંથી પાછો ઘડો કરવો છે. તો કુંભાર કરી દે કે ન કરી દે? કે ન કરી દે. એ માટીની એવી લુખી અવસ્થા થઈ ગઈ, ચીકણી માટી હતી એમાંથી વૃક્ષ થઈ ગઈ, કે એમાંથી હવે ઘડો થાય નહીં. સંસાર કરતા ઈશ્વર નથી, અને પોતાના સંસારનો કરતા પણ પોતે થાય છે એ મટી જવા જેવું છે એમ કે છે. બોલો, સંસારનો કરતા ઈશ્વર, પણ પોતાના પોતે ઈશ્વર થઈને સંસાર કરે છે એનું હું? હે, સવારથી ઉઠીને આખા દિવસની પ્રવૃત્તિ જુઓ તો કર્મના ઉદય પ્રમાણે કર્મ ને નો કર્મ ની પ્રવૃત્તિમાં હું કરું છું. આ બધા કાર્યો મેં કર્યા, શરીરની અવસ્થા માંડી કપડાની અવસ્થા માંડી જેટલા જેટલા કાર્યો જેને જેને ઉદયમાં હોય એ બધા પોતે કરે છે એવો અનુભવ કરે છે. હવે એ અનુભવમાં ફેર પડી જવો જોઈએ એમ કે છે. એ અનુભવ સાચો અનુભવ નથી, અને એ અનુભવ દુઃખદાયક છે, દુઃખનું કારણ છે. વર્તમાનમાં દુઃખ સ્વરૂપ છે, ભવિષ્યમાં પણ એ દુઃખનું જ કારણ છે. આચાર્ય મહારાજ કરુણા કરીને એ દુઃખથી છોડાવવા માટે ઉપદેશ આપે છે. જો ભાઈ, તું ભૂલ્યો છો, તું ક્યાંય વ્યાપતો નથી, તારા જ્ઞાન સિવાય ક્યાંય વ્યાપતો નથી, જોતો ખરો, અનુભવ તો કર એમ કે છે. ક્યાંય તું વ્યાપતો નથી. હા, પ્રસરી જવું, વ્યાપી જવું, પ્રસરી જવું. શું? જેમ કે પાણીના પરમાણુ વરાળ રૂપે વ્યાપી ગયા કે બરફ રૂપે થઈ ગયા, બરફના પરમાણુ પાણી રૂપે વ્યાપી ગયા, તો અવસ્થાથી અવસ્થાથી થયા એમાં એ પરમાણુનું વ્યાપે વ્યાપકપણું છે, બીજું કોઈ એમાં વ્યાપતું નથી. દરેક કાર્યો જેટલા પૂતગળના કાર્યો જ્ઞાન ગોચર થાય છે, ભલે ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય છે, સ્થૂળ જ્ઞાન ગોચર થાય છે, એમાં એ તો તપાસે કે જીવ ક્યાંય વ્યાપ્યો છે કે જીવ વ્યાપતો નથી, બસ આ તો તપાસી લેવું. જે કાર્ય મેં કર્યું છે એમ લાગે કે આ કામ તો મેં કર્યું, શું આ મેં ફલાણું કામ કર્યું. લ્યો કોઈ પણ કાર્ય કરે છે ને, મેં ખાધું, મેં પીધું, મેં કપડા આમ કર્યા, તેમ કર્યા, હાથ આમ કર્યો, શરીર આમ કર્યું, ફલાણું કર્યું, જેટલા કાર્યો કર્યા એમાં જીવ વ્યાપ્યો છે કે નહીં, આટલું જોવાનું છે, અનુભવ તપાસવાનો છે, જીવ વ્યાપ્યો કે નથી વ્યાપ્યો, કે જીવ ક્યાંય વ્યાપ્યો. તો જીવ એમાં વ્યાપ્યો હોય તો એના ફેરફારની જેમ જીવની બધી અવસ્થા થવા માંડે, એવું તો કઈ બનતું નથી. પછી આમાં જે ઉતારવું છે રાગ દ્વેષ મોહની પર્યાયમાં, એમાં પણ એવી રીતે લાગવું પડશે કે જો જીવ એમાં વ્યાપ્યો હોય તો કાયમ એ અવસ્થામાં વ્યાપેલો રહે, તો રાગ દ્વેષ ચાલુ ને ચાલુ રહે, છૂટી જાય છે, માટે જીવના નથી, એટલે વ્યાપે વ્યાપકતા ત્યાં નથી, એમ પછી ઉતારવું. હાજી તપાસવા જાય એટલે તરત ખબર પડે કે જ્ઞાન સિવાય આત્મા કઈ કરતો નથી ને કરી શકતો નથી, આ સીધી વાત છે. આ બધો ભ્રમ થાય છે. જેટલા પૂતગળ પરમાણુના કાર્ય હું કરું છું એવું જે લાગે છે એ જીવને ભ્રમ થાય છે, બીજું કઈ નથી. શું એ પાપણ આંખ થી ખરી જાય તો ચોંટાડી દે, લ્યો ઠીક, એક પાપણ આંખ થી ખરી જાય તો બહુ હળવી ચીજ છે ને, જીવમાં તો ઘણી શક્તિ છે, તો આવી નાની ચીજ નું કામ કરી શકે હે, એ જીવના અધિકાર નો વિષય નથી. ત્યારે ખરેખર એને ઉપશમ થશે, ત્યારે એનો રસ ઠંડો પડશે. ઉપશમ થશે એટલે એનો જે રાગ રસ છે એ રાગ રસ ઠંડો પડી જશે, શાંત થઈ જશે, બેસી જશે નીચે. આ કરું ને તે કરું, આ કરું ને તે કરું, જગતની જે ધમાલ એ બધું ઠંડુ પડી જશે. એક તણખલાના બે ભાગ કરી શકાય એવું નથી. પંચોતેર ગાથાનો વિષય છે, 408 માં. છેલ્લે લીધું, હું કઈ કરી શકતો નથી, કરી શકતો નથી એમ લીધું ને. એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે થવાનું હશે તે થશે, એના પરિણામ પૂતગળના અધિકાળે જેમ થવાના હશે તેમ થશે, ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે, એમણે એમ લીધું છે. એનો અર્થ કે કુદરતે જે થવાનું હશે તે થશે, અથવા ભગવાનના જ્ઞાનમાં ઈશ્વરના જ્ઞાનમાં જે આવ્યું છે એ પ્રમાણે થશે, જીવ એમાં કઈ કરી શકે નહીં, આ ચોખ્ખી વાત છે. વિકલ્પ થી ભિન્ન રહેવું એમની, પણ પોતાના અવ્યાપકપણા ના અનુભવ થી ભિન્ન રહેવું, આ પ્રયોગ છે. વિકલ્પી પ્રયોગ નથી, પણ વ્યાપ વ્યાપકપણા નો અનુભવ નથી થતો એવા અનુભવ થી જે ભિન્નતા રહેવાય એને ભેદ જ્ઞાન નો પ્રયોગ કહેવામાં આવે છે. આમ પ્રયોગ કરવો, લ્યો આ ભેદ. વેદ જ્ઞાન નો પ્રયોગ કરાવે છે. કેમ પરિણમન વગર નું થઈ જશે કામકાજ? એટલે કામકાજ એટલે કાર્યો, કાર્યો એટલે પરિણમન. પરિણમન વગર નો થશે કે પરિણમન વગર નો થશે નહી? હા, ઉલટા પરિણમન વગર નો થશે અને સુલટા પરિણામ વાળો થશે. જ્ઞાની થશે એ તો કે છે આચાર્ય દેવ, કે જ્ઞાની થશે. જે અજ્ઞાની થતો હતો તે જ્ઞાની થશે એમ કેવું છે. જીવ પૂતગળ પરિણામ નો પરમાર્થે કરતા નથી, કર્મ અને નો કર્મ માં પરિણામ નો પરમાર્થે કરતા નથી, પરંતુ માત્ર પૂતગળ પરિણામ ના જ્ઞાન ને, પૂતગળ પરિણામ ના જ્ઞાન ને કરે છે. કેમ કે એ જ્ઞાન નું આત્મા પોતે છે. કર્મ પણ કરાતા એવા, કાર્ય પણ કરાતું એવું જે પૂતગળ પરિણામ નું જ્ઞાન, પર્યાય એને અહીંયા કાર્ય લીધું છે, એને તો કરે છે, એને નથી કરતો એમ નથી લેતા. એવા પોતાના આત્માને જાણે છે, અહીંયા કરતા કર્મ ન લીધું, જાણે છે એમ લઈ લીધું, જ્ઞાતા રહી જાય છે. પૂતગળ સંબંધીનું પોતાના આત્મામાં જ્ઞાન થાય છે એવું એને જણાય છે. હું એને જાણવા જાઉં છું એમ પણ નહીં. પૂતગળ પરિણામ સંબંધીનું આ આત્માને માત્ર જ્ઞાન થાય છે એટલું મને જણાય છે. એ સિવાય મને કાંઈ જણાતું, મને તો આમ જણાય છે. હું વ્યાપતો નથી, મારું જ્ઞાન પણ ત્યાં જતું નથી, એ સંબંધીનું જ્ઞાન અહીંયા થાય છે એ મને જણાય છે. કેમ કે એ મારી પર્યાય છે માટે મને જણાય છે, મને અનુભવાય છે. પરના પ્રતિભાસ ને લઈને પરનો કઈ વિવાહ ઉત્પન્ન નથી થતો. એ તો હવે ની ગાથામાં કહેશે કે પૂતગળ કર્મ ને જાણતા એવા જીવને પૂતગળ સાથે કરતા કર્મ પણ છે કે નહીં? કે પૂતગળ કર્મ ને જાણ્યું, પરદ્રેમ ને જાણ્યું માટે કરતા કર્મ પણ થયું, ન જાણે તો ન કરતા કર્મ પણ થાય એવું કઈ છે? તો કે એવું કઈ નથી, જાણે તો કરતા કર્મ પણ થાય નહીં એમ કેવું છે. એ ખાસ ગાથા લીધી છે એના ઉપર તો 76મી. અને અહીંયા પણ એ લીધું કે પૂતગળ પરિણામ ના જ્ઞાન ને, આત્માના જ્ઞાન ને ન લીધું પણ પૂતગળ પરિણામ ના જ્ઞાન ને શું કર્મ પણ કરતો એટલે કાર્ય પણ કરતો એવો જે પોતાનો આત્મા, એવા પોતાના આત્માને જાણે છે કે હું તો માત્ર જ્ઞાન કરું છું, જ્ઞાન સિવાય મારી કોઈ ક્રિયા નથી. તે આત્મા શું થયું, ફેરફાર થયો કે કર્મ નો કર્મ થી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો, થકો જ્ઞાની છે. આટલો ફેરફાર થઈ ગયો. એ આત્મા ભિન્ન પડી ગયો કર્મ નો કર્મ ના પરિણામ થી, અભિન્ન અનુભવ કરતો હતો. દ્રવ્ય તો ભિન્ન હતો, ભાવે ભિન્ન નહોતો. એ ભાવે ભિન્ન થયો, ભાવે ભિન્ન થયો એ નાસ્તિથી કહ્યું. અસ્થિથી જ્ઞાન સ્વરૂપ થયો થકો, નાસ્તિથી ભિન્ન થયો અને અસ્થિથી જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. અથવા એ પોતાને જ્ઞાન સ્વરૂપે અનુભવે છે કે હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ છું અને હું કોઈ પણ સંયોગના બહારના કોઈ કાર્યોમાં વ્યાપીને કાંઈ કરી શકું એ વસ્તુ સ્થિતિ નથી. આવું વ્યાપકપણાથી ભિન્નપણું જો જાણવામાં આવે એટલે અનુભવવામાં આવે તો એનું પરદ્રવ્યના કાર્યો કરવાનું રાગનું જોર છે એ તૂટી જાય. પહેલા એનું જોર તૂટે પછી રાગ મટે. જોર તૂટે એમ કહો, એની શક્તિ તૂટે એમ કહો, એનું બળ તૂટે એમ કહો, શું એ તૂટ્યા વગેરે રાગનો અભાવ થાય ને? સરવાળે તો રાગ મટાડીને વિતરાગ થવું છે. તો રાગ મટાડવાનો પ્રોસેસ શું? કે પહેલા રાગનું જોર તૂટી જવું જોઈએ. માણસ માંદો પડીને મરી જાય છે. હા, એમ છે કે જીવ એ વખતે એમ જોવે છે આત્મા એટલે હું, કે હું તો માત્ર જ્ઞાતા છું, પૂતગળ પરિણામોનો માત્ર જ્ઞાતા છું. જે પૂતગળ પરિણામોનો હું કરતા થતો હતો હવે એ જ પૂતગળ પરિણામોનો હું જ્ઞાતા છું અને હું જ્ઞાતા થઈને પરિણમું છું. આવી રીતે હું મને જાણું છું. હું હવે મને કરતા કર્મ પણ જાણતો નથી, પણ જ્ઞાતા પણ પરિણામ તો હું મને જાણું છું કે હું તો જ્ઞાતા છું બસ. એટલે તો આપણે કાલે ચર્ચા થઈ કે જ્ઞાતાપણે રહેવાનો પ્રયત્ન અભ્યાસ કરવો. બહુ ઊંડું ન સમજાય તો આટલો સંક્ષેપ સમજાય તો જ્ઞાતાપણે રહેવાનો પ્રયત્ન અભ્યાસ કરવો, અને એમાં અભિપ્રાય નો ફેરફાર એ કરવો ઘટે છે કે જ્યાં સુધી જીવ ઈષ્ટ અનિષ્ટ પણ પરદ્રવ્યમાં અભિપ્રાયથી રાખે ત્યાં સુધી એને એનો રાગ મટી અને જ્ઞાતાપણાનો પુરુષાર્થ થઈ શકે નહીં. કેમ કે અભિપ્રાયમાં ચીજ સારી છે અને મારે રાગ કરવો નથી ને જ્ઞાતા રહેવું છે એમ તો બની શકશે નહીં. માટે એને અભિપ્રાયનો રાગ તોડવો, અભિપ્રાય પહેલા તોડવો જોઈએ, પછી એને જ્ઞાતાપણાનો પુરુષાર્થ ચાલુ કરવો. દ્રષ્ટિ નો વિષય જે જ્ઞાયક આત્મા છે એ જ્ઞાયક છું એમ મારે એકદમ જ્ઞાયક ના અસ્તિત્વ નું જોર લાવીને પરિણમન મારે કરવું, જ્ઞાયક રૂપે પરિણમન કરવું. હવે એમ જીવ કરવા ચાહતો હોવા છતાં કેમ એવું પરિણમન એને થતું નથી, આ સમસ્યાનો પણ અહીંયા ઉકેલ છે. આ સમસ્યાનો પણ એ ઉકેલ છે કે જ્યાં સુધી જીવ રાગનો કરતા થઈને પરિણમતો હોય અને રાગના વિષયભૂત પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણાનો એને અભિપ્રાય હોય ત્યાં સુધી એનો અસ્થિનો પુરુષાર્થ વિપરીત અભિનિવેશને લઈને ઉત્પન્ન થઈ શકતો નથી. વિપરીત અભિનિવેશ સહિત પરિણમન એનું ચાલુ છે એટલે અસ્થિનો પુરુષાર્થ એનો સફળ થતો નથી. શ્રીમદજી બહુ સરસ લીધો છે, તમારે શાસ્ત્ર ની વાત કરતા કરતા એમણે એ વાત કરી છે. ક્ષાયિક સમય દર્શન ની ચર્ચા ચાલી ને, આ કાળમાં ક્ષાયિક સમય દર્શન ન હોય એમ વર્તમાન જીનાગમ કહે છે. તો વર્તમાન જીનાગમ તો એ છે કે જેને જીનાગમ તરીકે ઓળખવામાં આવે છે, ખરેખર જીનાગમ નથી પણ જીનાગમ તરીકે લોકો ઓળખે છે. હાલ જેને જીન સૂત્રો ને નામે ઓળખવામાં આવે છે, પોતે નથી કેતા એને, એટલે લોકો ઓળખે છે. કે હાલ જેને જીન સૂત્રો ને નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખેલું નથી, એવું ક્યાંય ચોખ્ખું નથી લખ્યું એમ કે છે. પેલા તો એમ કે એવું ક્યાંય ચોખ્ખું લખેલું નથી. પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે અને એમ સાંભળેલું છે. જો કે એ ખોટું છે એમ કહેવાનો અમારો અભિપ્રાય નથી એમ કરીને, પણ એનો એકાંત કરવા જેવો નથી એમ કહીને વાત કરી છે. હવે એ વાત સમજાવતા સમજાવતા એટલે એ ખોટું છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી. એમ કેટલાક જે બહુ વિચ્છેદ જાય છે એમાં કેટલીક વાતો વિચ્છેદ ગઈ હોવાનો સંભવ છે અને એ વાત રહી ગઈ હોય આ સૂત્રોમાં ઓલા સૂત્રોમાં, એમાં કોઈ વાત કોમન પણ મળશે તમને, હું એની ચર્ચા નથી કરવી. પણ એકાંત એનો ન કરવો એમ કેવું છે. આ પાનું 344 છે અને પત્રાંક 397 છે. પત્ર બહુ મોટો છે, 342 પત્ર શરૂ થાય છે અને 345 પૂરો થાય છે. 344 પાને પહેલો ને બીજા પેરેગ્રાફ થી એ વાત એમણે ઉપાડી છે. શું પછી એમ કે અત્યારે ક્ષાયિક સંકેત નથી અત્યારે વૃક્ષ નથી તો એમનો પુરુષાર્થ ની ભાવનામાં એ વાત પોસાતી નથી. મૂળ તો પોતાને પૂર્ણ થવું છે આ ભાવના, એ વાત એમને પોસાતી નથી. એટલે જીનાગમ એમ કે છે ને કે જીનાગમ કહેતા હોય તો ભલે કે મારા પુરુષાર્થ બીજું કઈ કહે છે એમ કે છે, ભાવનામાં એવું જ્ઞાન પ્રગટાવવા માંગે છે એટલે એની સામે એમનું લખાણ છે. તો કે એ બધું લખ્યું હોય છે શું થઈ ગયું, એ તો બધી વાત છે, એ બધી તો વાત છે. વાત ગમે તે લખી હોય એ લખવાથી કોઈ મોક્ષ નું કારણ કે બંધ નું કારણ નથી થતું. શું તો બંધ છે તે બંધ છે, મોક્ષ છે તે મોક્ષ છે, ક્ષાયિક દશા તે ક્ષાયિક દશા છે, અન્ય દશા તે અન્ય દશા છે. એમ સત્પુરુષનો નિશ્ચય તો એમ છે કે જે દશા જે છે તે છે, આ સત્પુરુષોનો નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી ને મોક્ષ તે બંધ નથી, કેમ કે એ તો પરસ્પર વિરુદ્ધ છે. હવે એક વાત કરે છે, બહુ સરસ કરે છે, બંધ બુદ્ધિ ટળી નથી. બુદ્ધિ એટલે અભિપ્રાય લેવો, બંધ બુદ્ધિ ટળી નથી, ઈષ્ટ અનિષ્ટ પણાથી બંધ બુદ્ધિ ટળી નથી. અને મોક્ષ માનવામાં આવે અથવા જીવન મુક્ત દશા માનવામાં આવે, બંધ બુદ્ધિ ટળી નથી ને અકર્તા છો ને જ્ઞાયક માનવામાં આવે, આ બધું લઈ લેવું આપણે. તો તે જેમ સફળ નથી એ વાત કોઈ દિવસ સફળ થાય નહીં, તેમ અક્ષાયિક દશા એ ક્ષાયિક માનવામાં આવે તો તેનું પણ સફળ પણ નથી. માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. એટલે દશા પ્રગટ કરવી, માની લેવું કે હું આમ છું હું આમ છું આમ છું, અને દશા પ્રગટ કરવી જોઈએ એમ કેવું છે. અને જે રીતે દશા પ્રગટ થાય એનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન અનુસાર એ દશા પ્રગટ થાય. બંધ બુદ્ધિ ટળી નથી એમ લીધું છે, બંધ નો અભિપ્રાય ટળ્યો નથી. હું આને શરીર વાળો છું, હું રાગ વાળો છું, હું કર્મ વાળો છું, નો કર્મ વાળો છું, બંધ બુદ્ધિ તો ટળી નથી. અને હું મુક્ત છું એ વાત ક્યાંથી લાવ્યો એમ કે છે. બુદ્ધિ નાસ્તિમાં ઉભો છો ત્યાં ફેરફાર ન થાય ને સીધી હસ્તી આત્મા ને કેવી રીતે બનશે, એ સફળ થતો નથી. નહીં નહીં એમ નથી, એવું ક્ષાયિક દશા અને અક્ષાયિક દશા એટલે બાકીની દશા. ક્ષાયિક ભાવિનાની ત્રણ પ્રકારની દશા એ અક્ષાયિક છે, એ ક્ષાયિક ને બાકીની ત્રણ અક્ષાયિક એમ કેવું છે. દશા બીજી હોય અને માની લે મને ક્ષાયિક સંકેત છે તેથી કઈ એનું ફળ આવે ન આવે એમ કેવું છે, એથી એનું ફળ આવતું નથી. ક્યાંક ક્યાંક કેવી વાત મૂકી દે છે, એક વાત વચન વૃત્તિ મૂકી દે છે, દ્રષ્ટાંત તરીકે પણ સિદ્ધાંતિક વાત મૂકી છે. કોઈ કોઈ વાત કરતા કરતા બીજી કોઈ કોઈ વાત કેવી નીકળી જાય છે, અરે અરે તને ક્યાં અભિપ્રાય તો ફેરવા નથી. તો માની લઈશ કે હું મુક્ત છું, કેવી રીતે તો મુક્ત છું, ધંધમાં તો બંધ બંધ અભિપ્રાય સહિત ની બધી બુદ્ધિ તારે પડે છે, એ કઈ પરિણામ સફળ થાય ને એનું ફળ ના આવે એમ કે. ક્રમ છે એ પણ યથાર્થ હોવો જોઈએ, અભિપ્રાય પણ યથાર્થ હોવો જોઈએ, અને વિધેયની પણ યથાર્થ, કાર્ય પદ્ધતિ પણ યથાર્થ હોવી જોઈએ. તો વિધિમાં ઓલા બે આવી જાય, યથાર્થ વિધિમાં યથાર્થ ક્રમ હોય અને યથાર્થ અભિપ્રાય હોય. જ્ઞાતા રહેવાનો પુરુષાર્થ કરવો જોઈએ એમ છે. જ્ઞાતા બહુ સારી છે. શું કહ્યું કે આત્મા કરતું પુદ્ગલ પરિણામ ના કાર્ય ને તો કરતો નથી, પણ પુદ્ગલ પરિણામ ના જ્ઞાન ને કાર્ય પણ કરે છે. કેવા કાર્ય ને કરે છે, તો પુદ્ગલ પરિણામ ના જ્ઞાન ને કાર્ય પણ કરે છે. અને એમ હું એવું કાર્ય કરું છું એવા પોતાના આત્મા ને એ પ્રકારે જાણે છે. તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. તે અત્યંત ભિન્ન થઈ ગયો કર્મનો કર્મના પરિણામથી, અને પોતે જ્ઞાન સ્વરૂપે છે માટે જ્ઞાનના જ પરિણામ કરે છે એમ થઈને એ જ્ઞાનીથી ને પરિણમે છે. ઉદ્ગળ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે હવે સમજાવે છે. કે આ ઉદ્ગળ પરિણામનું જ્ઞાની આત્માનું કાર્ય કેવી રીતે, કે પરમાર્થ છે, પુદ્ગલ પરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપક વ્યાપક ભાવનો અભાવ હોવાથી શું કહે છે કે પુદ્ગલ પરિણામ પુદ્ગલને અને પુદ્ગલ પરિણામના જ્ઞાન એકબીજામાં વ્યાપ્ત નથી. પુદ્ગળમાં જ્ઞાન વ્યાપીને જ્ઞાન પુદ્ગળનું જ્ઞાન નથી થતું. પુદ્ગળમાં જ્ઞાન વ્યાપ્યા વિના પુદ્ગળનું જ્ઞાન થાય છે એમ કહે છે. જ્ઞાન આત્મામાં વ્યાપીને અથવા આત્માનું સ્વક્ષેત્ર છોડ્યા વિના, આત્માના સ્વપર્યાયને સ્વભાવને છોડ્યા વિના, સ્વદ્રવ સ્વક્ષેત્ર સ્વકાળને સ્વભાવને છોડ્યા વિના પોતામાં રહીને પરદ્રવને જાણે છે, જાણે છે માટે વ્યાપે છે એ ભ્રમ છે. તને શું ભ્રમ થાય છે કે જાણ્યું માટે હું વ્યાપ્યો એમ નથી. ભિન્ન રહીને તું વ્યાપ વ્યાપક નો અભાવ થઈને અભાવમાં રહીને તું જાણે છે. જો બરાબર તપાસ કર, જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે, જ્ઞાન જ્ઞેયમાં બિલકુલ વ્યાપતું નથી. આમ લેવું છે એ અનુભવ કરાવો છો. પુદ્ગળ પરિણામના જ્ઞાનને અને પુદ્ગળને શું બે વચ્ચે વાત લીધી? પુદ્ગળ અને પુદ્ગળ પરિણામનો જ્ઞાન એ બે વચ્ચે શું પરિસ્થિતિ છે? કે ઘટ અને કુંભાર ની જેમ વ્યાપ વ્યાપક ભાવ નો અભાવ છે. જ્ઞાન પુદ્ગળ માં વ્યાપતું નથી, પુદ્ગળ જ્ઞાન માં વ્યાપતો નથી. સાકર જીભ ઉપર રહેતા એનો મીઠો રસ છે એ જ્ઞાન માં વ્યાપતો નથી. સાકર ના મીઠાપણા ના રસ ની પર્યાય સાકર માં વ્યાપે છે અને જ્ઞાન માં વ્યાપતિ નથી. જ્ઞાન કહો કે જીભ જીભ માં વ્યાપતિ નથી. અને એ જ્ઞાન જેમાં સાકર ગળે છે એવું જણાયું એવું જ્ઞાન સાકર માં બિલકુલ વ્યાપતું નથી એમ કેવું છે. આ તો પ્રયોગ કરી શકાય એવું છે, આ તો પ્રયોગ કરી શકાય એવું છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ ને જીભ ઉપર મૂકીને આ જીવને એમાં કઈ જ્ઞાન ભિન્ન રહીને થયું કે વ્યાપીને થયું પોતાના અનુભવ ને તપાસે કે સાકર માં જ્ઞાન વ્યાપ્યું, જ્ઞાન માં સાકર નો રસ વ્યાપ્યો, શું થયું? સ્પર્શ નું એવી રીતે સ્પર્શ નું જ્ઞાન થાય છે કે જ્ઞાન સ્પર્શે છે? જે પુદ્ગલ સ્પર્શે છે કે ભાઈ આ રેખા છે, હાથની રેખાઓ એટલે ખરબચડું લાગે છે, બે આંગળાના સ્પર્શ થી ખરબચડાપણા નો અનુભવ થાય છે કેમ કે આ ધીમી ધીમી રેખાઓ છે, તો એનું જ્ઞાન થાય છે કે જ્ઞાન સ્પર્શે છે? બસ એ સ્પર્શમાં જ્ઞાન વ્યાપે છે કે સ્પર્શ થી ભિન્ન રહીને જ્ઞાન જાણે છે? એને આપણે કરી જુઓ, તપાસીને નક્કી કરી જુઓ કે જ્ઞાન એમાં વ્યાપ્યું કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપીને જાણ્યું એમ છે. આ એ વાત કરવી છે. મને ગળી લાગી સાકર, ખોટી વાત છે. તને ગળા ગળ પણ જણાયું છે, વ્યાપ્યા વિના જણાયું છે અને એ જ્ઞાન નો તું કરતા છો. તું ગળપણ ના રાગ નો કે ગળપણ ના પુદ્ગલ પરિણામ નો ક્યાંય કરતા નથી. મોહ કર્મ ખેંચતું નથી અહીંયા કેવું છે, કેમ કે મોહ કર્મ તારામાં વ્યાપતું નથી, તને કેવી રીતે ખેંચે? મોહ કર્મ જ્ઞાન માં કે જીવ માં વ્યાપતું નથી તો કેવી રીતે ખેંચે? પેલો પદ જ મોહ લીધો છે. નિશ્ચય થી મોહ છે, કર્મ નું પરિણામ છે, જીવ નું પરિણામ નથી, પુદ્ગળ નું પરિણામ છે અને એ તારામાં વ્યાપતું નથી. એ તો આ ચાલે છે. સાકરમાં જ્ઞાન વ્યાપે છે, અનુભવ બરાબર કરો જ્યાં સુધી ભિન્ન પણ ન અનુભવાય ત્યાં સુધી અનુભવ તપાસવાનો કરવા જેવો છે. અનુભવ ને તપાસો, આપણે માની લેવું એમ નહીં. આપણે માની લીધું, ચાલો સાકરમાં જ્ઞાન નથી વ્યાપતું એમ નથી માનવું. ઈમાનમાં કઈ ફળ નથી પાછું, તો માની લીધું જાઓ સાકર માં જ્ઞાન નથી વ્યાપતું એમને. જયારે સાકર કરી જણાય છે અથવા એનો લાગે છે એવો અનુભવ થાય છે, ત્યારે તપાસવાનું છે કે મારું જ્ઞાન સાકર માં વ્યાપેલું છે કે નથી વ્યાપેલું. એક ફાયદો શું થશે તપાસવા જતા, કે જે ગળપણ ને લઈને રસ આવતો હતો કે સાકર સારી છે એ જ વખતે તૂટશે. એનું જે સારા તપાસવા જશો તો સારાપણા નો અનુભવ નહીં થાય. ગળપણ જ્ઞાન માં વ્યાપ્યું છે કે નહીં, જ્ઞાન માં ગળપણ વ્યાપ્યું છે કે નહીં એમ તપાસવા જતા આ ગળપણ સારું છે એ છૂટી જશે. પ્રયત્ન કરશો એટલે, પ્રયોગ કરશો એટલે તરત ખબર પડશે આ ગળપણ સારું છે, તો એ જ વખતે છૂટી જશે. એટલે જે રાગ રસ છે એ મટશે, પહેલો વહેલો રાગ રસ મટશે. જેવો રાગ રસ મટશે એટલે જ્ઞાન એ પ્રસંગને તપાસવા માટે બરાબર શક્તિવાળું થશે. સાચું જાણવા માટે શક્તિવાળું કેમ નથી જ્ઞાન, કે એમાં ભળી ગયો છે એટલા બધા રસથી કે આ સાકર બહુ સારી છે, ગળપણ બહુ સારું છે, એમાં એટલો બધો વળગી ગયો છે કે એનું ભિન્નપણું તપાસવાની પણ એની પાસે એ વખતે કોઈ પરિસ્થિતિ રહેતી નથી. હવે જો એ તપાસવાના અભિપ્રાયમાં આવીને તપાસે તો એનો રસ તો તૂટી જવાનો છે કે આ સાકર સારી છે, ગળપણ સારું છે, એ રસ તૂટશે. જેવો રસથી મુક્ત થયો, જેવો રસ છૂટ્યો કે તપાસવા માટે જ્ઞાન વધારે શક્તિવાળું થશે, કેમ કે એ જ્ઞાન બંધાયેલું હતું રસમાં, એ મુક્ત થયું એટલે બરાબર તપાસી શકશે કે હવે મારું જ્ઞાન એમાં વ્યાપે છે કે નથી વ્યાપતું, વ્યાપે છે કે નથી વ્યાપતું. જ્યાં સુધી અનુભવ ચોખ્ખો ન થાય ત્યાં સુધી તપાસણી ચાલુ રાખવી. એમને મેં માનવું નહીં અને એમને મેં ન માનવું એમ પણ નહીં, માનવું પણ એમ નહીં ને ન માનવું એમ નહીં, મધ્યસ્થ થઈને તપાસ કરજો. ઠીક, મધ્યસ્થ રહીને તપાસો. હા, વ્યાપા વગર જણાય છે. જો આ 25 માઇલ દૂર ડુંગરો દેખાય છે ત્યાં વ્યાપે છે જ્ઞાન, જણાય છે કે નહીં? આંખની કીકી આવડી છે, હિમાલય મોટો 6 માઇલ ઊંચો છે, દેખાય છે કે નહીં? ત્યાં વ્યાપે છે જ્ઞાન, ત્યાં જાય છે હજારો માઇલ, સૂર્ય ચંદ્ર તારા દેખાય છે, 100 માઇલ દૂર છે, જ્ઞાન વ્યાપે છે ત્યાં જાય છે જ્ઞાન. વ્યાપ્યા વગર જાણવાની જ્ઞાનની શક્તિ છે, એ તો એનો ચમત્કાર છે. પર પદાર્થમાં વ્યાપ્યા વિના જાણવું એ તો જ્ઞાનનો ચૈતન્યનો ચમત્કાર છે. એ તો આટલી કેવી ચણાના દાળ જેટલી કીકી છે અને મોટા મોટા ડુંગરા જોવે છે, હજારો માઇલ નો ડિસ્ટન્સ જોવે છે, આટલામાં બધું ક્યાંથી હમાય છે? માપ કાઢે બરાબર કે આટલું ઊંચું છે, આટલું દૂર છે, ક્યાંથી કાઢે? અચ્છા, કેટલાક પ્રસંગો તો વ્યતીત થઈ ગયેલા છે, કેટલાક પ્રસંગો તો તમને વ્યતીત થઈ ગયા છે, જ્ઞાનમાં આવે છે કે નથી આવતા? કેવી રીતે વ્યાપે છે? પ્રસંગ જ નથી એમાં વ્યાપે કેવી રીતે? ચાલો, જે પ્રસંગ ઉપસ્થિત નથી, જે પરિસ્થિતિ નથી, જે વસ્તુ નથી, એનું જ્ઞાન થાય છે કે નથી થતું? એને આપણે સ્મરણ કહીએ છીએ, થાય છે કે નથી થતું? સ્મૃતિ જ્ઞાન. એટલે જ્ઞાન થાય તો એને પરબ્રહ્મમાં વ્યાપે તો જ જ્ઞાન થાય, એ સિદ્ધાંત તો ક્યાંય લાગુ પડતો નથી. પણ જે સન્નિકર્ષથી જ્ઞાન થાય છે, સ્પર્શથી સ્પર્શનું જ્ઞાન, રસથી રસનું જ્ઞાન, ગંધથી ગંધનું જ્ઞાન, જે ઇન્દ્રિય જ્ઞાનનો સન્નિકર્ષ છે, એમાં જીવને ભ્રાંતિ થાય છે. જો હું સ્પર્શવા માટે મને સ્પર્શનું જ્ઞાન થયું, ઠંડી લાગી, ગરમી લાગી, સુવાળું લાગ્યું, ખરબચડું લાગ્યું, ગળ્યું લાગ્યું, કડવું લાગ્યું, એમાં એને એમ લાગે છે કે નહીં આમાં કાંઈક બે એકબીજા એકબીજામાં આવે જાય છે, વાત ખોટી છે. જ્ઞાન જ્ઞાન પણ એ રહે છે, જ્ઞાન ક્યાંય પ્રવેશતું નથી ને જ્ઞાનમાં કોઈ બીજું પ્રવેશતું નથી. આ ભ્રાંતિ મટે એટલે જ્ઞાન હળવું ચોખ્ખું થઈ જાય એવું છે, એ જ્ઞાની થઈ જાય. અહીં તો એ જ કેવું છે કે જ્ઞાની થઈ ગયો, જે પરપ્રવેશ ભાવથી કરતા પણ હું મીઠું એને જ્ઞાની થઈ ગયો એમ કે છે. તે અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે એમ લીધું છે, સમગ્ર શબ્દ લીધા છે. અને પરમાર્થ એટલે વાસ્તવિકપણે જોવામાં આવે તો પૂતગળ પરિણામના જ્ઞાનને અને પૂતગળને ઘટ અને કુંભારની જેમ વ્યાપે વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તા કર્મપણાની અસિદ્ધિ છે, કોઈ પૂતગળને કાંઈ કરતું નથી જ્ઞાન. એ તો નેત્ર નો દાખલો આપ્યો છે 320 માં કે જેમ નેત્ર અકારક છે, અગ્નિ ને કરતું નથી, અગ્નિ ને સળગાવતું નથી, છતાં અગ્નિ સળગે છે એવું એ જાણે છે, એમ જ્ઞાન છે એ બધું જાણે છે, જાણવા સિવાય જ્ઞાન નું કઈ કાર્ય નથી, એ નેત્રવત છે. એ તો દ્રષ્ટાંત આપ્યો છે. અને જેમ ઘડાને અને માટીને વ્યાપે વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મ પણ છે, તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપે વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મ પણ ફરિયાથી ભિન્ન નથી લેવું. આત્મ પરિણામને અને આત્માને વ્યાપે વ્યાપક ભાવનો સદભાવ છે, પરદ્રવ્યથી ભિન્ન પણ લેવું છે. પરદ્રવ્યથી ભિન્નપણાની અપેક્ષા ચાલે છે અહીંયા, તો ઓલું પ્રકરણ જ ચાલતું નથી. જ્યાં જે પ્રકરણ ન ચાલતું હોય ત્યાં તે પ્રકરણની અપેક્ષા જો વિચારવામાં આવે તો અહીંયા જે અપેક્ષા કહેવા માંગે છે એ ન સમજાય. કાલે એક પ્રશ્ન ચાલ્યો હતો કે ઈષ્ટ ઈષ્ટ પણ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કરે છે, તો પછી કે ભાઈ ગુણ અવગુણમાં ઈષ્ટ નિષ્ઠ પણ કરવું કે નહીં? દેવગુરુ શાસ્ત્રમાં ઈષ્ટ નિષ્ઠ પણ અહીંયા એ પ્રકરણ નથી. શું આ થોડો વિચારવા જેવો વિષય છે? અહીંયા એ પ્રકરણ નથી. બિનજરૂરી તર્ક જો પોતે ઉઠાવે તો અહીંયા જે કહેવા માંગે છે એ વાત સમજવા ઉપર લક્ષ ન રહે, અને કહેનારનું જે વજન છે એ વજન પોતાને ન આવે. એટલે જે જે વિષયનો સ્વાધ્યાય ચાલે છે એ સ્વાધ્યાય માર્યો જાય. માટે બિનજરૂરી તર્ક ન ઉઠાવવા જોઈએ. આ થોડો સાવધાની રાખવા જેવો વિષય છે, સમજવા જેવો વિષય છે. શું ત્યાં જે આવશ્યક લાગે એ તર્ક ઉઠાવો, બિન આવશ્યક કોઈ તર્ક ઉઠાવવા જેવો નહીં.